दस लक्षण परिषण पर्व में आजनो अंतिम दिवस उत्तम ब्रह्मचर्य की आराधना नो दिवस दर वर्षे जेम याद करीए छे त्यारे एम क्यारे न विचारू के हवे आराधना ना दिवसों पूरा थया छे। खरेखर तो यथार्थपणे आराधना केम थाय एनी मने समझण थई छे तो आराधनानी शुरुआत थई छे। अने जे आराधनानी शुरुआत थई छे ज्यां हितनी मार्गनी शुरुआत थाय एनी काळनी मर्यादा होय के एनी धारा निरंतर होय। जीवनमां बारमां पण एक पुण्यना उदय कोई धर्म बिजनेसनी વ્યાપારની કોઈ લાઈન આવી કમાવાની કેટલા દિવસ ચાલુ રાખતા હશો? કેટલા દિવસ? જ્યાં સુધી કમાઈ થાય ત્યાં સુધી, પોતે કમાય એમ નહીં, પોતાની દર પેઢી દર સુધી તૈયારી કરે છે એમ। આ આરાધનાની આ ભાવ પૂરતું મને છે એટલી વાત નથી, આ આરાધનાની ધારા ક્યાં સુધી રહેવાની છે, ક્યાં સુધી નહીં, આરાધના ને આરાધનાનું ફળ મારા માટે સાદી અનંતકાળ છે। સાધનામાં જે કાળનો મર્યાદા કરે છે ખરેખર સાધના માર્ગને જ ઓળખતો નથી। અહીંયા આપણા માટે જે ચારિત્ર ધર્મની આરાધના કરવાના દિવસો તો પૂર્ણપણે ચારિત્ર જેમને પ્રગટ થઈ ગયું છે એવા મુનિરાજ સકલ ચારિત્રના ધારક એમના આદર્શ બનાવીને એમને જે ચારિત્રરૂપ ધર્મ પ્રગટ કર્યો છે એના દસ લક્ષણ નક્કી કર્યા કે જેમાં ક્રોધ નથી તો ક્ષમા ધર્મ છે, માન નથી તો માર્દવ ધર્મ છે, એમ ક્રમશઃ કરીને આજે સામાન્યપણે બ્રહ્મચર્ય શબ્દ આવે ત્યારે આપણી નજરમાં શું આવે છે? એક સ્પર્શેન્દ્રિયની વાત આવતી હોય છે। અહીંયા તો ખરેખર કોઈ પણ ઇન્દ્રિય વિષય, એમાં બે શબ્દો છે ને, બ્રહ્મ અને ચર્ય। બ્રહ્મ એટલે જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાના, બ્રહ્મ એટલે સર્વવ્યાપક પણ થાય, પણ અહીંયા બ્રહ્મ એટલે જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા, એમાં ચર્યા રમણતા સ્થિરતા લીનતા એવી થાય કે જેને કોઈ પાંચ ઇન્દ્રિયના વિષય તરફનું વલણ જ ન જાય। જેમ કે ને કોઈને ભાઈ એવા સારા કામમાં હોય છે અને બીજી વાત એને ટાઈમ જ નથી મળતો, એમ આત્મા આરાધનામાં એવી ઉગ્રતા કરીએ કે બીજો કોઈ વિકલ્પ જ ન આવે। અને આવી આરાધનાના દિવસો ભૂતકાળમાં એવા મહાસમર્થ ધર્માત્માઓ થઈ ગયા, મુનિશ્વરો થઈ ગયા કે પોતાની આરાધના કરીને પૂર્ણતાને પામ્યા, તો એ બધાને આપણે યાદમાં કરીએ। અને ખરેખર અહીંયા મુનિરાજને યાદ કરવાની વાત છે, એનો અર્થ શું? મુનિરાજને યાદ કરીએ એમાંથી કોણ કોણ આવે? કોણ કોણ આવે? ગંધર્વદેવથી માંડીને શ્રુત કેવડી, શ્રુત કેવડી પછી બધાએ અંગધારી લઈને આચાર્યો ઉપાધ્યાયો મુનિરાજ બધા જ આવી છે। એ સિવાય પણ હજી જો વિચારવું હોય તો શું વિચારી શકાય? કોને વિચારી શકાય? જે કોઈ તીર્થંકર પરમાત્મા કેવી થયા એ પણ એક વાર તો આ દશામાં હતા, તો એને પણ આપણે યાદ કરી શકીએ છીએ। અને એ રીતે કોઈ પણ સાધ્ય દશામાં પહોંચેલા હોય એની પહેલા શેમાં હોય છે? મુનિ દશાની સાધક દશામાં। તો આપણા માટે બધા જ આરાધક આરાધ્ય બધાને યાદ કરીને આપણે આ કરીએ છીએ। એ સાથે સાથે એક આજે જેમ પૂજ્ય ગુરુદેવજીએ કહ્યું એ આચાર્યની શૈલીમાં કે કેમ જેમ ચડવા માટે શું હોય છે? એક સીડી હોય છે। સીડી કેવી રીતે બનતી હોય છે? કે બે લાકડા હોય અને એમાં વચ્ચે શું શું નાખ્યા હોય છે? પગથિયા છે, અહીંયા બે લાકડા કોણ છે? જ્ઞાન અને વૈરાગ્યના, અને આ એક એક ધર્મ એના શું છે, એક ચડવાના પગથિયા, અને જેમ જેમ વિચારતા કે એમ સૂક્ષ્મતા તરફ પવિત્રતા તરફ આગળ વધતા હોય, એમાં અંતિમ બિંદુ કયો હોય છે, બ્રહ્મચર્યનું એ છે જીવનમાં. કારણ કે ચાર સંજ્ઞા છે અને ચાર ગતિ છે, જેમ ચાર કસાય અને ચાર ગતિનું કમ્પેરિઝન હોય છે એમ ચાર સંજ્ઞા અને ચાર ગતિ. એમાં નરકી જે હોય છે એને કેવી હોય છે, ભય સંજ્ઞા હોય છે. સંજ્ઞા એટલે એમાં એક થોડું એકાકારપણું. એવી રીતે તિર્યંશમાં શું હોય છે, આહાર સંજ્ઞા હોય છે, એને ભોજનનું હોય છે, ખાય એકદમ ખાય ને પછી વાગોળે. મનુષ્યમાં મૈથુન સંજ્ઞા હોય અને દેવમાં પરિગ્રહ સંજ્ઞા હોય. જીવનમાં આ ભાવ તો હોય પણ એની અધિકતા હોય, એકાકાર ગ્રદ્ધિપણું હોય, એનું નામ સંજ્ઞા. તો જીવનમાં અલ્પકાળ મળ્યો છે અને અલ્પકાળમાં આપણું જીવન શેમાં વીતે છે, દરરોજનું પણ જોઈએ અને દરરોજના ઉપર મહિનાઓ વર્ષો જે કાંઈ જોઈએ. 24 કલાક, હમણાં જ ગુરદેશી હતું કે 24 કલાકનું જીવન શેમાં વીતે છે, મુખ્યપણે 5 ઇન્દ્રિયના વિષયોમાં. ગુરુદેવ કહ્યું માંડ 2 કલાક ટાઈમ મળે તો શું થાય છે, સાંભળવા જાય. ક્યારે પણ એ રીતે વિચાર છે ને, ખરેખર જો વિચાર કરીએ તો કેટલો ટાઈમ ગાળીએ, 24 કલાકમાંથી 2 કલાક લઈએ, 2 કલાકમાં મંદિરમાં જઈએ, જિન મંદિરમાં પૂજા ભક્તિ સ્વાધ્યાય, એમાં આગળ વિચારવા જેવું છે. એમાં ઉપયોગ કેટલો વખત રહેતો હશે, આપણા જ પરિણામોની ચંચળતાની વાત કરી છે, બીજાની નહીં, કે કાંઈક ને કાંઈક વચ્ચે યાદ આવી. તો એનાથી પણ જો વિચારતા જશો તો રૂચિપૂર્વકનું કાર્ય કેટલું કર્યું, તો એ વિચારીને દુર્લભતા યોગની જાણીને ઉત્કૃષ્ટપણે ઉપયોગ બદલાવી લેવો છે. આ યોગ કેવો છે, કોઈ મફતનો મેળો છે ને, ઇઝીલી મેળો છે ને, ના અમે કાંઈ મહેનત કરવા ક્યાં ગયા, અમારા બાપ દાદાથી અમારે આ ચાલ્યું આવે છે ને. યસ, દાદાથી ચાલ્યું આવે છે ને, આવે છે ને, એટલે અમને તો ઇઝી મળેલે છે ને, ઇઝી મળે, ક્યારેય પણ ન મળ્યું, ઇઝીલી નથી મળ્યું, મહાપુણ્યના યોગે મળેલું છે. મુજબ પુણ્ય રાશિ ફેળ્યો ઓ રૂકાન, અરે કૃપાળુ દેવ તો મનુષ્યપણા માટે શું શબ્દ હોય છે, બહુ પુણ્ય કેરા પુંજથી સુભદે, મનુષ્યપણું થવું પણ જો મહાપુણ્ય છે તો એમાં પણ સાચા દેવશાસ્ત્ર ગુરુનો યોગ મળવો, અને એમાં કોઈ જીવોના પરમ સદભાગ્ય હોય પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ બનવો, એ તો મહા દુર્લભથી પણ દુર્લભ છે. કદાચ કોઈને એ યોગ ન બન્યો હોય તો નિરાશ થવાની જરૂર નથી, એમનો અક્ષર દે જાણે આપણા માટે પ્રત્યક્ષ રૂપતા છે. સદયોગ મેળવ્યો છે તો ઉત્તમ છે, પણ નથી કરીને પ્રયત્ન છોડી નિરાશ થવાની જરૂર નથી. એમનો એક એક શબ્દ આપણને એક આત્માર્થની પ્રેરણા આપનાર છે. તો એમના હસ્તાક્ષર અક્ષર દે પણ છે, વાણી દે છે, તો એમાંથી આરાધનાને અવસર ચૂક્યા પછી ક્યારે મળશે એનો ભરોસો નથી. અવસર મેળ્યો છે અને આરાધના કરી છે તો એને પાછું વળીને જોવા જેવું નહીં રહે, અને અવસર ચૂક્યા છે કદાચ પશ્ચાતાપ કરવાનો અવસર પણ નહીં મળે. જેટલું સુનર ઇઝ બેટર, તેવા આ દિવસોમાં સાથે સાથે રત્નત્રયની આરાધનાનું પણ પર્વ ચાલે છે, એમાં આજે બીજું સમ્યક જ્ઞાનની આરાધનાનું છે. જેમ સમ્યક દર્શન છે એમ સમ્યક જ્ઞાન પણ છે, એના પણ 8 અંગો હોય છે. દિસંગ નિકાંક્ષ આદિ સમ્યક દર્શનના છે. અહીંયા શુદ્ધ અક્ષરથી જીનવાણીનું ઉચ્ચારણ, એના ભાવોને જાણવા, એની જીનવાણી પઠનનો સુકાલ, અને જેના નિમિત્તે આપણને આ જીનવાણીના સમજવાના અવસર પ્રાપ્ત થયા, એવા જ્ઞાની ગુરુ પ્રત્યેની પણ એમના ઉપકારને ક્યારે પણ જીવનમાં એ ભૂલવા જેવું નથી. અને જીનવાણીનો તપ વિનય બહુમાન કરવાનો એ રીતે એના આઠ અંગની પણ એ વાત છે. આ રીતે વિચારવા જેવું છે કે એક પ્રસંગ છે 12 દિવસનો, એમાં 3 પર્વ આપણે ઉજવીએ છીએ, 10 લક્ષણ પર્વ, રત્નત્રય પર્વ અને એક ક્ષમાવણી. એક ખાલી કોઈ ક્રિયા નથી, એમાં ભાવના સંકળાયેલ હોવાથી આખા માટે એનો એક દિવસ રાખ્યો છે કે એક વદ એકમનો દિવસ આવે, એ ક્ષમાવણી પર્વ છે. કે આ ભૂતકાળના વર્ષ દરમિયાન નહીં, ખાલી આપણે બોલીએ સંવત્સરી બોલીએ ને એટલે ખાલી કેટલા છે, ગયા વર્ષમાં જે દોષ કર્યા હોય એનું. ભૂતકાળના કોઈ પણ સમયમાં, તો કોઈ એમ કે ભૂતકાળના 1 વર્ષ પહેલાના તો આપણે શું કરી નાખ્યું છે, ક્ષમા આપણે કરી નાખી, હવે ખાલી રનિંગ વર્ષનો જ હોય છે ને. ખરેખર જો ક્ષમા આપના યથાર્થ રૂપે કરી હોત તો આપણી આ દશા જ ન હોત. ક્ષમા આપના તો કર્યું એનું નામ કહેવાય કે ફરીથી એવા પરિણામ થાય જ નહીં. તો અહીંયા આપણે પર્વ પણ એ છે, એમાં પણ આપણે ગુરુદેવસિંહના પ્રવચનોમાં સમયસાર કલશટીકામાં સુંદર રીતે આખી આરાધનાના દિવસોમાં એ કયો અધિકાર ચાલે છે ગુરુદેવસિંહનો, આ બધા કળશ ચાલે છે, શેમાં ચાલે? બંધ અધિકારમાં બંધ કેમ થયો છે અને કેમ ટાળવો છે, બે વિધિ દેખાડી છે. કારણ કે યથાર્થપણે બંધ કેમ થયો જોઈએ ખબર પડે તો કેમ એ ટળે એનો ઉપાય સાચો થશે. પ્રોપર ટ્રીટમેન્ટ ક્યારે કહેવાશે, ક્યારે કહેવાશે? પ્રોપર ડાયગ્નોસ થયો હશે તો પ્રોપર ટ્રીટમેન્ટ થશે. ડાયગ્નોસ જો રોંગ થયું તો શું થશે, આખી ટ્રીટમેન્ટ રોંગ જ થાય. એમ પહેલા આપણે વિચારવું છે બંધ શેના કારણે થાય છે. તો બે વાત આપણને ગુરુદેવ શીખી દી. પહેલા શું આવી હતી આપણને, અત્યારના ક્યાં કળશ ઉપર પ્રવચન હતું, 177, એના ઉપર. એની પહેલા ગુરુદેવ શું કીધું, એના પહેલા શેની વાત હતી, 176માં સમ્યક દ્રષ્ટિની વાત હતી. અને અહીંયા હવે કોની વાત ચાલે છે, કોની વાત ચાલે છે, આપણી વાત ચાલે છે. સુકામ આચાર્યદેવ આપણી વાત કરે છે કે ભાઈ તને બંધ કેમ થયો છે. પહેલું તો એક પ્રશ્ન, તને બંધ ગમે છે? ગુરુદેવસિંહના પ્રવચનમાં દ્રષ્ટાંત તો સાંભળ્યું જ હશે, મનુષ્યની વાત નથી, તિર્યંચને પણ બંધન ગમતું નથી. કોઈ પણ પક્ષીને બહારમાં તો આવે, સોનાનું પિંજરું હોય કે રૂપાનું હોય, ગમશે એને? કેમ નહીં ગમે એને? કેમ નહીં બંધન કેમ નહીં ગમે? ઉલટાના સેફ છે, બહારમાં તો હશે, કોઈ શિકારી આવીને કરી જાય એની કરતા તો ન્યા શું છે, સેફ છે ને, અને ખાવાનું જોઈએ એવું મળે છે, એમાં સોનાનું પિંજરું છે, તો શું છે ત્યાં તકલીફ દુઃખ શું છે? જીવનમાં ફરી ફરીને બંધન શું, મારા સ્વભાવ ઉપરનો ઘાત, એ મોટું બંધન છે. ખરેખર તો પ્રતિકૂળતા કોને કહેવાય, સ્વભાવનો પ્રતિઘાત, એ જ મોટા મોટી પ્રતિકૂળતા છે. પંખીનો સ્વભાવ શું છે, ઉડવાનો, મુક્તપણે આકાશમાં ઉડવાનો છે, અને એની જગ્યાએ એના ઉડવાના સ્વભાવની જગ્યાએ એને બંધનમાં છે. એવી જ રીતે ગુરુદેવસિંહ બીજી વાત કરતા હોય, જે કાંઈ ગાય ભેંસ હોય ને એમાં ખાસ તો વાછડા ને એવા હોય, આખી રાત ક્યાં હોય, ક્યાં હોય, એની ગમાણ કે ખબર ને, ગમાણ એટલે એરિયા હોય, એમાં પણ કેવી રીતે હોય, ખૂંટા સાથે બાંધેલા હોય. સવાર પડે છે, દૂરથી એનો માણસ ગોવાળ આવતો દેખાય છે, શું કરે છે, એ કૂદવા લાગે છે, શેના માટે? એવી રીતે કૂદકા મારે તો ઓલો માંડ માંડ એને છોડાવી શકે. અરે 12 કલાકના બંધનથી છૂટવાના ભાવમાં પણ જો આવો ઉત્સાહ ને ઉલ્લાસ આવે તો અનાદિકાળના બંધનથી છૂટવાનો માર્ગ આપણને ક્યાંક સાંભળવા મળે છે, અને એને ટાળવાના ઉપાયની, ખાલી બંધની નહીં, બંધ શેના કારણે થયો અને શેના કારણે છૂટે, તો એ આપણને અંદરના ઉલ્લાસથી એ હોવું જોઈએ. પણ શું થાય છે, બંધનને જ પોતાનું અસ્તિત્વ માની બેઠા છે. બંધનના નિમિત્તો અને બંધનના કારણ ભાવોને જ નિરંતર સેવી રહ્યા છે. બંધનનો ક્યારેક થાક, ખેદ, દુઃખ લાગ્યો નથી. જેટલો જલ્દી બંધનનું દુઃખ લાગશે એટલો જલ્દી ટાળવાના ઉપાયમાં જશો. તો અહીંયા આપણને આપણી ભૂલ શું છે, જેમ સમ્યક દ્રષ્ટિમાં શું વાત આવતી હતી, કયો શબ્દ હતો, થોડોક એક પોતાને પશ્યંતિ શબ્દ આવ્યો હતો, સ્વ આત્મનમ પશ્યંતિ એવો શબ્દ આવ્યો હતો જ્ઞાનીને માટે. અહીંયા આનેથી રિવર્સ શું છે કે એ પોતાના આત્માને જ ન જાણતો છે ને. અહીંયા ઇતિ વસ્તુ સ્વાંસમ જ્ઞાનાત ન અજ્ઞાની વેત્તિમ તે ન સ્વ ન અજ્ઞા, એને જાણતો જ નથી અજ્ઞાન. પોતાના વસ્તુના સ્વભાવ એટલે પોતાના, અને તો શું કરે છે, રાગાદીને આત્માપણે માની બે. આમાં ગુરુદેવસિંહ ખુલાસા બહુ સુંદર કર્યા છે. ચોથા ગુણસ્થાનવર્તી જ્ઞાનીઓની પણ વાત લઈને કરી છે. ચાલો આપણે એક વિચાર કરીએ, આપણે શું કરીએ છીએ, અજ્ઞાન છે, મિથ્યા શ્રદ્ધાન છે, તો રાગ થાય છે. અથવા એનાથી હજી શરૂઆત કરીએ, આપ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છીએ, પણ જ્ઞાન તો ચાલુ છે કે નહીં, ભલે વિપરીત મિથ્યા પણ જ્ઞાન તો છે કે નહીં. તો હર સમયે શું થાય છે, જેટલો જ્ઞાનનો ક્ષોભસમ છે અને એ અનુસાર જ્ઞેયો શું છે, જણાય છે. જ્ઞાનમાં બાહ્યના પદાર્થો, નો કર્મ આદિ બધા જ્ઞેય પદાર્થો જ્ઞાનમાં જણાય છે. આ દોષ છે કે નહીં, જ્ઞેય પદાર્થો જણાય છે, બહારના પદાર્થો જણાય છે નહીં, દોષ નથી. તો એ જ્ઞા સંયોગ છે કર્મના ઉદય. ચાલો નિકટપણે પૂર્વના કરેલા ભાવોના નિમિત્તે કર્મ, એના ઉદયના નિમિત્તે સંયોગ છે. સંયોગ છે એ દોષ છે, સંયોગનું જ્ઞાન તે દોષ છે, સંયોગમાં અલ્પરાગ થાય એ દોષ છે. સંયોગ છે, કર્મનો ઉદય છે, સંયોગ છે, જ્ઞાન છે, એ વાંધો ન. ચાલો હવે એના જોઈતા એમાં રાગ થાય છે દોષ છે નહીં, રાગ થાય દોષ નથી, ભલે રાગ થયા કરે. રાગ થાય છે એ અલ્પ દોષ છે, પણ એમાં આત્માપણે માનીને જે કરીએ છીએ એ મહાદોષ છે. આ એ મુખ્ય વાત છે મિથ્યા દોષ. અને એના માટે ગુરુદેવસિંહ એ રીતે કહ્યું કે એ જે જ્ઞાની છે એને ચારિત્રની અસ્થિરતાનો કમજોરી છે, એના કારણે રાગ થયો. એ કરવા યોગ્ય છે એમ નહીં. બહુ સુંદર વાત એમાંથી લઈને છે, જે જ્ઞાનીને પૂજા ભક્તિ આદિના શુભ રાગ થાય છે, શું લખ્યું છે એના માટે, શું લખ્યું, અશુભથી બચવા માટે એ રાગ આવે છે, પણ સાથે હે બુદ્ધિ હોવાથી એમાં આત્મપણું લાગતું નથી. શું છે આ ક્રમસર જો વિચાર કરીએ સિસ્ટમેટિકથી, કે હજી પૂર્ણ વિતરાગ થઈ ગયા હોત તો કયો રાગ હોત, શુભ કે અશુભ, એ વાત આખી ગુરુદેવસિંહ એના ઉપરથી સુસિદ્ધ કર્યું. સિદ્ધ ભગવાનને કેટલો રાગ છે, કેમ રાગ નથી, વિતરાગ શું કામ થયા છે. અરે સ્વભાવનું જ્યાં પૂર્ણપણે સ્વીકાર કર્યો તો સ્વભાવથી વિરુદ્ધ ભાવ કેમ રહે. કપડાને પૂર્ણપણે જો ધોઈ નાખ્યું છે તો હવે એમાં મલિનતા શું કામ રહે. અને એ પોતાના સ્વભાવમાં પૂર્ણપણે સ્વીકાર્યા હોવાથી જે સ્વભાવ નહોતો એ છૂટી ગયો, અને જે સ્વભાવ ભાવ હતો એ પ્રગટ થઈ ગયો છે. તો એ રાગ એ સ્વભાવ નથી, એ પ્રૂવ કરે છે પોતાનો હોત. ઘણીવાર ગુદે સરસ વાત લે, જો પોતાનો હોત, અને બીજું એક પણ લીધું, જો એ વિતરાગતા પ્રગટ કરી સ્વભાવની આરાધના કરવી, એ જો શુભરાગ કરવા જેવું સહેલું હોત તો અનાદિકાળથી એ કેમ ન થયો. ઘણા એમ કરે ને, આપણે માનીએ કે શુભરાગ કરતા કરતા શું થશે, ધર્મ થશે, તો શુભરાગ કેટલા કાળથી કર્યો છે અને તો પછી કેમ ન થયો. અને બીજું, એ જેવું મારું સ્વરૂપ હોય તો છૂટે છે સુકા. સિદ્ધ ભગવાનને છૂટી ગયો છે અને જ્ઞાનીએ એને છોડવાનો પ્રારંભ કર્યો છે. બે વાત વિચારવા જેવું છે, ચોથું ગુણ સ્થાન થાય છે, જ્ઞાનીએ રાગને રાખવાનો કે છોડવાનો પ્રયત્ન કર્યો. તો સૌથી પહેલા પ્રયત્નમાં શું થયું? અનંત અનુબંધી કસાઈ ગયો, ક્રમે કરીને પૂર્ણ. તો એનો અર્થ છે કે એ મારું સ્વરૂપ નથી, એ કરવા લાયક નથી, અને એ ભાવનાથી અહીંયા આપણને એ ગુરદેશી સાથે લે છે. આપણો દોષ પણ આપણને બતાવતા એ જાય છે. એમાં જો જોઈએ તો 343 પાના ઉપર આવીએ, એમાં જ પહેલી લાઇનમાં જ ગુરુદેવ શીખે છે. 343 પેજ નંબર છે, કળશ 177 ઉપરનો આપણને 343 પેજ આજનું પ્રવચન પહેલી જ લાઇનમાં છે કે આ પહેલી જ્ઞાનીની ગાથા આવી. ગાથા એટલે અહીંયા શ્લોક લીધો આની પહેલાનો, અને હવે કોની આવી છે? આ અજ્ઞાનીની વાત, એટલે આપણી પોતાની. અજ્ઞાની ઇતિ વસ્તુ સ્વભાવમ સ્વ ન વેત્તિ. વેત્તિ એટલે જાણતા નથી. કોને નથી જાણતા? પોતાના વસ્તુ એટલે પોતાના આત્માના જ્ઞાન સ્વભાવને. અને તેથી એ જીવ કેવો છે? એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. જો ગુરુદેવસી એના માટે એ વાત લે છે, એની ચોથી પાંચમી લાઈન ઉપર આપણે આવીએ. એને અજ્ઞાની, હવે અજ્ઞાની શા માટે આપણે છીએ એની વ્યાખ્યા. અજ્ઞાની ઇઝ ઇક્વલ ટુ મિથ્યા દ્રષ્ટિ. એ કેવો છે? પોતાના આનંદ સ્વરૂપની દ્રષ્ટિ ચૈતન્ય ઉપર નહીં હોવાથી આ અજ્ઞાનનું કારણ છે. શું છે અજ્ઞાનનું કારણ? શું છે? અને તો બટ નેચરલ ક્યાંય બહારમાં પણ કહેશે, ભાઈ અજ્ઞાન છે, ખબર નથી, તો દુઃખી થશો ને, એમાં શું છે? એ ત્યાં લૌકિક અજ્ઞાન છે. અહીંયા આત્મા ધર્મ સંબંધીનું છે કે આપણને અજ્ઞાની શા માટે છીએ કે એ હું કેવો છું? પોતાના આનંદ સ્વરૂપને એની દ્રષ્ટિ, આ શરૂઆત. દ્રષ્ટિ નથી, સ્વીકાર નથી, એનું જ્ઞાન નથી, તો એમાં સ્થિરતા રમણતાનો પ્રયાસ નથી. યથાર્થપણે શ્રદ્ધા જ્ઞાનમાં એની જો કિંમત આવી, મહિમા આવી, તો એ તરફ સ્થિરતા કરવાનો પ્રયત્ન થયા વગર રહેશે નહીં. પણ વસ્તુ સ્વભાવ જે કીધો ને, નથી જાણતો એને જ. તો મારો સ્વભાવ શું છે? આનંદ સ્વરૂપને દ્રષ્ટિ એ ચૈતન્ય ઉપર નહીં હોવાથી શું નથી થતું? આનંદના સ્વાદને આસ્વાદતા નથી. શું કામ ગુરુદેવજી આ શબ્દ લીધા? અહીંયા તો વેંતી શબ્દ, અહીંયા વેંતી શબ્દ, અહીંયા કારણ કે ત્યાં પશ્યંતીમાં શબ્દ શું લીધો હતો? આસ્વાદ રૂપે સતન ન્યાય. તો જ્ઞાનીને આનંદનો આસ્વાદ છે, આત્માને જાણે છે, તો એના ફળ રૂપે શું છે? વસ્તુ સ્વભાવને જાણે છે, આત્માના જ્ઞાન આનંદ સ્વભાવને જાણે, તો શું મળે છે? આનંદનો આસ્વાદ. અને આપણે આત્માને જાણતા નથી તો શું થાય છે? આત્માના આનંદનો આસ્વાદ આપણને આવતો, તો કોનો આસ્વાદ આવે છે? ખાવા પીવાનો. નહીં, ખાવા પીવાનો તો સ્વાદ આવે છે કે નહીં? નાસ્તો કરીને આવ્યા હશો અથવા ઘરે જઈને ખાશો તો સ્વાદ તો આવે છે. આ બધા જ ખુલાસામાં આવશે. જ્ઞાની હો કે અજ્ઞાની હો, કોઈ પણ પદાર્થનું એને વેદન હોતું નથી. ભોગટો વેદન અનુભવન એને પોતાના ભાવનો હોય છે. સમયસારમાં એ વાત ઘણી વાર આવી ગઈ છે કે નહીં? કરતા કર્મને કે જ્ઞાનીને જ્ઞાનમય ભાવો હોય છે, અને અજ્ઞાનીના સર્વ ભાવો કેવા હોય છે? અજ્ઞાનમય. એના માટે દ્રષ્ટાંત શું આપ્યું છે? જેમ સોનું હોય, સોનામાંથી શું હોય છે? જુદા જુદા ઘરેણા હોય છે, અને લોખંડમાંથી લોખંડની વસ્તુ હોય. એ જ્ઞાનીના સર્વ ભાવો એ જ્ઞાનમય. તો અહીંયા કહે છે, આપણે એવા વસ્તુ સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્માનો સ્વીકાર નહીં હોવાથી આનંદનો આસ્વાદ આવતો નથી. જો ફરીથી હવે એના જ પેરેગ્રાફના પછીમાં તેન સ રાગાદિનમ આત્મન કુર્યાત શબ્દ શું છે? ફરીથી રાગાદિ થાય છે એટલું નથી, શબ્દ શું છે? રાગાદિને આત્મના પોતાપણે માને છે. ભૂલ ક્યાં છે? મૂળપણે રાગ તો જ્ઞાનીને પણ હજી અસ્થિરતા ચારિત્રની હજી ઓછપ છે, એટલે પણ એ કેને ક્યારે આત્માપણે એ માનતા નથી. તો એના જો લઈએ, સ્વરૂપની એટલે કે શુદ્ધ ચૈતન્યની, મારું સ્વરૂપ કેવું છે? શુદ્ધ ચૈતન્ય. હવે એના ત્રણ શબ્દ એના પર, સમ્યક દ્રષ્ટિ નથી, તેનું જ્ઞાન નથી, અને તેમાં આસ્વાદરૂપનું આચરણ નથી. કોણ ત્રણ આવી ગયું? સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર. ફરીથી શું નથી? આત્માનું જે સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એની પેલી યથાર્થ દ્રષ્ટિ જ નથી, અને તો એનું જ્ઞાન અને એનું સ્વાદનું આચરણ, એનું આચરણ કરતા જે આનંદનો સ્વાદ આવે છે એ પણ નથી. અને એથી પછી એના પછીના જો બે રીતે ગુરુદેવ કે બે વાત કરી, બે વાત કરી. કઈ બે વાત કરી? કે અહીંયા જો ને એની એમાં જ પેરેગ્રાફમાં એ વાંચીએ, ચોથી લાઈનના ત્રીજી લાઈન, એ રાગ જ્ઞાનીને આવે ખરો પણ પોતાના માનીને એનો સ્વાદ લેતા નથી. આવ્યું પેલું બે વાતમાં? પેલા જ્ઞાનીની, હવે પછી આપણી વાત આવશે. તો જ્ઞાનીની શું છે? એને રાગ આવતો જ નથી. નહીં આવે છે તો રાગ આવે છે, છતાં પણ ભૂલ ક્યાં છે, મૂળ ક્યાં છે? પોતાના માનતા નથી. એના માટે શબ્દ કેવો આવે પછી સંસ્કૃતમાં? આત્મન. આત્મન છે ને શબ્દ છે ને, તેન સ રાગાદીન આત્મન કુર્યાત. મેળવ આત્મન એટલે પોતાપણું માનવું, સ્વપણું એને માનવું. તો જ્ઞાનીને પણ હજી તો બે વાત વિચારી ગુરુદેવજી, અજ્ઞાની ને જ્ઞાનીમાં. એ પેલા એ રીતે રાગ થવો અને રાગનું એકત્વ થવું, બે એક જ વાત કે જુદી વાત છે? શું જુદી વાત છે? રાગનું થવું અને રાગમાં એકત્વ કરવું, પોતાપણું માનવું, સ્વામીપણું માનવું, શું ફરક છે? રાગનું થવું એ ચારિત્ર સંબંધીનો અલ્પબંધનનો દોષ છે, પણ એ રાગ છે એને પોતાપણે માનવો, એને હિતરૂપે માનવો, એના સ્વામિત્વ કરતા થવું. અગુરદેવ બહુ સરસ કે જે જેને પોતાપણે માનશે એનો સ્વામી થશે, અને સ્વામી થશે તો એનો કરતા ભોગતા થશે. શરૂઆત ક્યાંથી કરવી? પોતાપણે માનવા, આત્માપણે માનવાનો. સમયસારમાં પણ એક વાત આવે છે ને, આત્મવિકલ્પ. શબ્દ શું વાપરો? આવું કઈ હશે આત્મા? લગભગ 22-23 નહીં, 20-21-22માં છે, આવો આત્મવિકલ્પ સમૂંઢ જીવ, મૂંઢ જીવ આચરણ કરે. તો આચાર્યદેવ આત્મવિકલ્પ શબ્દ કેમ વાપરો? કે વિકલ્પ અસ્થિરતાને કારણે તો જ્ઞાનીને પણ હોય છે, પણ ક્યારે પણ આત્મા એટલે પોતાપણાનો વિકલ્પ. અહીં આત્માનો શબ્દ છે ને, પોતાપણાનો, જે શ્રદ્ધાની વિપરીતતા છે, એવું ક્યારેય જ્ઞાનીને હોતું નથી. તો જ્ઞાનીને ફરીથી શું છે? રાગ જ્ઞાનીને આવે ખરો, પણ હવે વજન સેના ઉપર છે? પોતાના માનતો નથી, પોતાના માનીને તેનો સ્વાદ લેતા નથી. હવે એની સામે આ બીજી વાત, અજ્ઞાની. કોની વાત આવી? અજ્ઞાની એટલે આપણે અને અજ્ઞાની, આપણે અને અજ્ઞાની. અમે અભણ નથી, અમે તો બહુ જ ભણેલા, અને હવે તો 2 ડિગ્રી તો વેરી કોમન થઈ ગઈ ને. અમે તો ભણેલા ગયેલા, હાઈલી એજ્યુકેટેડ છીએ બધા, અમારી તો બહુ ડિગ્રી એવી છે નહીં, ના ડિગ્રી તો છે, એ ડિગ્રી લેવા માટે ક્યાં થઈ ગયા હતા? અહીંયા સોનગઢ સુધી જવાનો ટાઈમ ન મળે ને, ત્યાં અમે તો વર્ષ ને 1.5 વર્ષ ને એના કેટલા સેમિસ્ટર અમે તો જલ્દી પાસ કરીને જલ્દી કરીને આવીએ. અરે જલ્દી ન્યા કરે છે તો એકવાર આત્મામાં કરી લેજે, અનંત કાળનો બોજો ઉતરી જશે. આ તો કદાચ ગેરંટી નથી, બહુ ભીણા એટલે કમાશું કોઈ ગેરંટી નથી. અરે અનંત કાળનો જો બોજો લાગ્યો હોય ને, ઉતારવો હોય ને, તો એ વાત અહીંયા આપણને. તો અહીંયા આપણે કેવા શું કરીએ છીએ ફરીથી? તો પહેલો શબ્દ શું આવ્યો તો જ્ઞાનીને માટે? કે નહીં રાગ આવે છે ખરો. હવે આપણામાં આપણને પણ રાગ આવે છે ખરો? ચલો સરખા થઈ ગયા આપણે બે. અરે હમણાં આગળ આવ્યું તો જ્ઞાનીને પણ રાગ આવે ખરો આવ્યો હતો ને, અને આપણને પણ રાગ સરખા છે ને, એ રીતે હજી આગળ વિચારી શકે. એમને પણ પૂર્વના કર્મનો ઉદય આવે છે, નો કર્મ આવે છે, એનું જ્ઞાન પણ થાય છે અને રાગ પણ થાય. આપણને પણ પૂર્વના કર્મના ઉદય આવે છે, નો કર્મ સંયોગ મળે છે, એનું જ્ઞાન થાય, અને રાગ, અરે મોટો તફાવત હવે કે છે. હવે શું કહે છે આપણામાં, શું કહે છે એની પેરેગ્રાફ તો મળે છે ને, 343 પેજ ઉપરનો અજ્ઞાની એ પેરેગ્રાફ વાંચીએ છીએ. એની બીજી લાઈન, શુભ રાગ હો, ઓલામાં પણ આવ્યું હતું ને નાની ને રાગ આવે છે ખરો, એમ અહીંયા પણ પાપ નથી ગુરુદર લેતા, શું છે શુભ રાગ હો, પણ શું છે ભૂલ શું છે મોટા મોટી, આત્મા તરીકે અનુભવે છે. જો ઓલામાં શું હતું, પોતાપણે માનતા નથી, અને અહીંયા શું મળે છે, બે એક જ છે, પોતાપણું માનવું કે આત્માપણે માનવું. આ મોટામાં મોટો પહેલો શું છે, દોષ છે. સાવ કાઠિયાવાડી ભાષામાં ગુરુદેવજી બોલતા હતા, શું બોલતા હતા, શ્રદ્ધાનો દોષ. એને સાવ કાઠિયાવાડી ભાષામાં, કાઠિયાવાડ રહ્યા હોય તો ખબર પડે કે શું, મણમાં 8 પાંસેરીની ભૂલ છે. કેટલી ભૂલ છે, એટલે કેટલા ટકા આવી, પૂરે ક્યાંથી આવી, 8 પાંસેરી. અરે જો 8 પાંસેરી એટલે 5-5 કિલોની જેમ હોય ને, એમ પહેલાના જમાનામાં મણ એટલે 40 શેર કહેવાતું. અત્યારના હવે મેટ્રિક સિસ્ટમમાં જુદું કિલો આવી ગયું, પહેલા મણ, મણમાં 40 શેર હોય, એમાં જેમ 5 કિલોને ખોલું વજન, એવી રીતે 5 શેરનું હોય, અને એવા 8 કર્યા તો 5 × 8 કેટલા થાય, 40 શેર, તો કેટલા મણ થયા, એ ટોટલી થયું ને. એના માટે એમ સમજી લેવું મિથ્યાત્વ એ ટોટલી, એમાં 8 પાંસેરી જેવી ભૂલ, કોઈ નાની મોટી ભૂલ નથી, એ મોટામાં મોટી જીવ મિથ્યાત્વની એ મોટી. તો ફરીથી અશુભને તો યાદ ન કર્યું, શુભ રાગ હો એને આત્મા તરીકે અનુભવે છે. એટલા માટે જો ગુરુદેવ, આવો મોટો ફેર છે. શું મોટો ફેર આવ્યો, શું મોટો ફેર આવ્યો, બેને પોતાને કર્મનો ઉદય હતો, એનાથી નો કર્મ સંયોગ મળ્યો, એનું જ્ઞાન થયું, પછી રાગ થયો, હવે ફેર ક્યાં છે, એક રાગથી ભેદજ્ઞાન કરે છે અને એક રાગમાં એકાકાર. આ મોટો સૌથી પહેલો શ્રદ્ધાનો એ મોટો ફરક એ પડે. અને એનાથી તો બે નામ પડ્યા, શ્રદ્ધાના ફરક ઉપરથી ક્યાં બે નામ પડ્યા, સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ. દ્રષ્ટિ આવ્યું ને, દ્રષ્ટિ એ કોના સૂચક છે, શ્રદ્ધાના સૂચક છે. તો મિથ્યા એટલે વિપરીતપણાનું શ્રદ્ધાન, અને સમ્યક એટલે યથાર્થપણાનું છે. અને એ જ મોક્ષ માર્ગની પહેલી એ સીડી હોય છે. તો આ રીતે ગુરુદેવજી, એનાથી ચલો એનાથી થોડુંક આગળ વધીએ. 344 પેજ એમાં પહેલો જ પેરેગ્રાફથી 344 પેજ એમાં સૌથી પહેલું, પરનો અનુભવ તો જ્ઞાનીને પણ નથી અને અજ્ઞાનીને પણ નથી, છે બે શબ્દ, પરનો અનુભવ તો અજ્ઞાનીને પણ નથી અને જ્ઞાની. પર એટલે કોણ, આપણું શરીર શેમાં આવે, સોમાં કે પરમાં, આપણું શરીર પરમાં આવે ને, આપણું શરીર એમાં કઈ અજુગતું લાગતું જ નથી, આપણું તો આપણું જ હોય ને. એમાં છે જીવનમાં એક અજુગતું લાગવું જોઈએ, ઠંડી અગ્નિ એમ જ્યાં બોલે ત્યાં આપણને શું લાગે, સમથિંગ ઇરરિલેવન્ટ આમ પહેલા લાગે ને, અજુગતું લાગે ગુજરાતી મેં એમ. ખરેખર મારું શરીર મારું કહેતા શું લાગવું જોઈએ અંદરમાં, આ કંઈક રોંગ છે, અજુગતું છે, ઇઝ નોટ એક સિસ્ટમિક રિલેટેડ નથી આખું, કે જેમ કે ને હું આકાશમાં જઈને નરકમાં ગયો એમ કોઈ કેવું લાગે, ઊંધું કેવું લાગે. એમ અહીંયા એક બહુ જ ફરી ફરીથી સંયોગને પર કહેતા પણ અંદરમાં વીર્યનો પુરુષાર્થ જાગવો જોઈએ. શબ્દ પ્રયોગમાં પર છે અને અભિપ્રાયમાં એકાકારપણું છે. શબ્દ પ્રયોગ તો ઘણા કરી લઈએ છીએ, પણ એને શબ્દની પાછળ એક ભેદજ્ઞાનનું બળ, વીર્યની સ્પૂર્ણ અંદરમાં થતી નથી, એના એ શ્રદ્ધા જ પણે આપણે. તો અહીંયા ફરીથી એક નિર્ણય શું કરવો છે, કમસે કમ કયો નિર્ણય કરવો છે, જ્ઞાની કે અજ્ઞાની કોઈને પરદ્રવ્યનો અનુભવ છે જ નહીં, અને જો અનુભવ નથી તો જગતમાં ક્યારેય કોઈને ઈષ્ટ અનિષ્ટપણું માનવા જ નથી, અને ઈષ્ટ અનિષ્ટપણું નહીં માનીએ તો કોઈના પ્રત્યે રાગ દ્વેષનો જન્મ થવાનો નથી અને રાગ દ્વેષ જન્મ ન થાય આ તેનું નામ જ મોક્ષ માર્ગની સાધના આરાધના કહેવામાં આવે છે. કાળ અપેક્ષાએ દસમો દિવસ આવીને પૂરો પણ થશે, ભાવમાં શું થશે એ આપણે વિચારીને કે આજથી ખરેખર મેં સાધના આત્માની કોને કહેવાય, ધર્મની આરાધના કોને કહેવાય, મેં એનું યથાર્થ સ્વરૂપ સમજ્યો છું, જાણ્યો છું અને હવે પુરુષાર્થ દ્વારા તેનું હું પરિણમન કરું એવી આપણે ભાવના પ્રગટ.
જય જીનેન્દ્ર, સૌને જય જીનેન્દ્ર. હવે આપણે બધા મુમુક્ષુઓ ખરેખર આગામી જે પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય થવાનો છે એના આનંદમાં ખરેખર ઝૂમી રહ્યા છે અને આ આનંદ આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે શું શું જાણવા મળશે, જોવા મળશે અને શીખવા મળશે એ આ ભક્તિ દ્વારા બતાવું છું. તો સૌએ માણવા વિનંતી. ઝૂમ ઝૂમ આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવને સ્વર્ણે આનંદ લહેરાય રે. ઝૂમ ઝૂમ આવી પ્રતિષ્ઠા,
ઝૂમ ઝૂમ આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવને સ્વર્ણે આનંદ લહેરાય રે. ઝૂમ આવી પ્રતિષ્ઠા
જંબુદ્વીપની અદ્ભુત રચના,
જંબુદ્વીપની અદ્ભુત રચના, જંબુદ્વીપની
જંબુદ્વીપે ભગવંત બિરાજને પહાડે બિરાજે બાહુબલીજી સ્વર્ણે આનંદ લહેરાય રે.
જંબુદ્વીપે ભગવંતો બિરાજને પાડે બિરાજ બાહુબલીજી સ્વર્ણે આનંદ લહેરાય.
દેવ દુદુંબી વાજિંત્રો વાગે,
દેવ
દેવ દુદુંબી વાજિત્રો વાગે ને મુમુક્ષુ આનંદે ગેલા તાય રે. ઝૂમ ઝૂમ આવી પ્રતિષ્ઠા,
દેવ દુદુંબી વાજિત્રો વાગે ને મુમુક્ષુ આનંદે ગેલા તાય રે. સ્વર્ણે આવી પ્રતિષ્ઠા
બાહુ બલિજીની જન્મૂર્તિ જોઈને, બાહુબલિજીની જન્મૂર્તિ જોઈને સ્વાધ્યાય પ્રેરણા તીવ્ર થાય રે. સ્વર્ણે આનંદ લહેરાય રે. જંબુદ્વીપની આબેહૂબ રચના,
જંબુદ્વીપની આબેહૂબ રચના,
જંબુદ્વીપની આબેહૂબ રચના ધર્મ શાશ્વત બતાવે રે. ઝૂમ ઝૂમ આવી પ્રતિષ્ઠા, ઝૂમ ઝૂમ આવી પ્રતિષ્ઠા. ઝૂમ
ઝુમ આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવને સ્વર્ણે આનંદ લહેરાય રે ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા ગર્ભ કલ્યાણક ઉજવીએ ને
ગર્ભ કલ્યાણક ઉજવીએ ને
ગર્ભ કલ્યાણક ઉજવીએ ને પ્રભુને આનંદથી આવકારીએ સ્વર્ણે આનંદ લહેરાય રે
ગર્ભ કલ્યાણક ઉજવીએ ને પ્રભુને આનંદથી આવકારીએ સ્વર્ણે આનંદ લહેરાય
જન્મ કલ્યાણક માણીએ ને કલ્યાણક માણીને ભાવનાને શુદ્ધ બનાવીએ તુણે આનંદ લહેરાય રે
જન્મ કલ્યાણક માણીએને ભાવનાને શુદ્ધ બનાવીએ ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
તપ કલ્યાણકની ઝાંખી લઈને
તપ કલ્યાણકની ઝાંખી લઈને
તપ કલ્યાણકની ઝાંખી લઈને એકાગ્રતાની ભાવના કરીએ સ્વર્ણે આનંદ લહેરાય રે
તપ કલ્યાણકની ઝાંખી લઈને એકાગ્રતાની ભાવના કરીએ સ્વર્ણે આનંદ લહેરાય
જ્ઞાન કલ્યાણક ધ્યાનથી માણીએ
જ્ઞાન કલ્યાણક ધ્યાનથી માણીને
જ્ઞાન કલ્યાણક ધ્યાનથી માણીને ભાવના સમ્યક ની કરીએ ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
જ્ઞાન કલ્યાણક ધ્યાનથી માણીને ભાવના સમ્યક ની કરીએ ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
મોક્ષ કલ્યાણક ના દ્રશ્યો જોઈને
મોક્ષ કલ્યાણકના દ્રશ્યો જોઈને
મોક્ષ કલ્યાણકના દ્રશ્યો જોઈને પૂર્ણતાનું લક્ષ્ય કરીએ સ્વર્ણે આનંદ લહેરાય રે
મોક્ષ કલ્યાણકના દ્રશ્યો જોઈને
કહાન કરુણા જડકીને
કાન કરુણા જડકીને
માત કરુણા માત કરુણા જળકીને પ્રતિષ્ઠા ઉત્સવ થાય રે ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
કાન માત કરુણા જળકીને ધન્ય થયા ભક્ત ગણ રે સ્વરણે આનંદ લહેરાય
સોનગઢ ગામે રચનાઓ થઈને
સોનગઢ ગામે રચનાઓ થઈને
ગઢ ગામે રચનાઓ થઈને તે બન્યું અવલ તીર્થ ધામ રે ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
સોનગઢ ગામે રચનાઓ થઈને તે બન્યું અવલ તીર્થ ધામ રે ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
ઝુમ ઝુમ આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવને સ્વર્ણે આનંદ લહેરાય રે ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા ઝુમ ઝુમ આવ્યો પ્રતિષ્ઠા મહોત્સવને સ્વર્ણે આનંદ લહેરાય રે ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા ઝુમ ઝુમ આવી પ્રતિષ્ઠા
બોલો ઋષભાદી થી લઈને મહાવીર સ્વાઈ પરી ચોવીસ જીનેન્દ્ર ભગવાન નો સિમંદરાદી થી લઈને અજીત વીર્ય પરંત વીસ વિહરમાન જીનેન્દ્ર ભગવાન નો શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાન નો શ્રી કુંદકુંદ આચાર્ય દેવ શ્રી સમયસા પ્રવચન સાર પંચાસ્તી અષ્ટભાવ નિયમસર આદિ ભજપુરમાગમ જીનવાણી મહાતનો કુંદકુંદ આચાર્ય દેવ આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતો નો હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કહાન ગુરુદેવનો પ્રથમ મૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવ તથા સૌ જ્ઞાનિક ધર્માત્માઓનો પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હે જીને વાણી ભારતી તો એ જપો દિન રેન જો તેર્યા શરણાગ રહે સો પાવે સુખ ચેન જાવાણી સે જ્ઞાન સે સુજે લોકાલોક મસ્તક નમું સદા દેત હું બોલો જીનવાણી માતનો જય હો